તારીખ 10/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 400 અને 401 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 130
પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે જાવન કરવા યોગ્ય છે, જીવ પુરુષને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તું કેટલા બહુમાનથી નમસ્કાર કરે છે પોતે જ્ઞાન દશા પ્રગટ થતા જ્યાં ભિન્નતા અને નિર્લિપ્તા થઈ ત્યાં કોઈ પણ પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે ઉપયોગ પ્રતિબદ્ધપણાને પામતો ઉપયોગ જાય છે તો પણ ઉપયોગ પ્રતિબદ્ધપણાને પામતો નથી. ભિન્ન પદાર્થને દ્રવ્યક્ષેત્ર કાળ ભાવરૂપ ભિન્ન પદાર્થને ભિન્નપણે જ જાણતો પ્રવર્તે છે, જાય છે એટલું જ છે તો પણ ભિન્નપણું તો એમાં રહે છે. તે જ પર્યાયમાં લબ્ધ અંશે સ્વરૂપ સાથે અભિન્નપણું રહેતું હોવાને લીધે આમ છે, નહીતર એમ ન બની શકે. જો લબ્ધમાં એ સ્થિતિ ન હોય તો ઉપયોગ એકત્વને ભજા વિના એ જ નહીં, આ અનિવાર્ય પરિસ્થિતિ છે. એટલે પરિણતિ કામ કરે છે અને પરિણતિ કામ કરે છે તદ અનુસાર ઉપયોગ પણ કામ કરે છે. જીવ પુરુષને નીચેથી લઈએ તો કે જીવ પુરુષને, જે સત્પુરુષને, જે જ્ઞાનીને દ્રવ્યથી ક્ષેત્રથી, જે એટલે સર્વજ્ઞાનીની એ જ સ્થિતિ છે. કોઈ એક વ્યક્તિગત જ્ઞાનીને લક્ષમાં રાખીને એ વિષય નથી, સર્વજ્ઞાનીની આ સ્થિતિ છે કે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારે એને પ્રતિબદ્ધ પણ વર્તતો નથી. એવો પુરુષ તે નમન કરવા યોગ્ય છે. એવા જે કોઈ ધર્માત્મા હોય તે સર્વ ધર્માત્મા નમન કરવા યોગ્ય છે, તેનું કીર્તન કરવા યોગ્ય છે. એટલું બહુમાન કરે એનું કીર્તન કરવા યોગ્ય છે અને પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે. પરમ પ્રેમથી એટલો ઉલ્લાસ આવે એના પ્રત્યે, એટલું જ નહીં ફરી ફરીને વિશિષ્ટ આત્મ પરિણામે પોતાના આત્મ પરિણામ દ્વારા અને તે પણ વિશિષ્ટ પ્રકારના, એમ વિશિષ્ટ પ્રકારના એકદમ આત્મભાવનામાં આવીને સ્વરૂપ ભાવનામાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાપૂર્વકના વિશિષ્ટ આત્મ પરિણામ એને વિશિષ્ટ કહીએ. જે પરિણામમાં સ્વરૂપની ભાવના છે તે વિશિષ્ટ પરિણામ છે. એવા વિશિષ્ટ આત્મ પરિણામે તે ધ્યાન કરવા યોગ્ય છે. એવા પુરુષનું તો ધ્યાન કરવા યોગ્ય છે એમને છે. મને આવી દશા હો, ધ્યાનનો અર્થ એ છે મને પણ આવી અપ્રતિબદ્ધ દશા હો, આવી આત્માકાર દશા મને પ્રાપ્ત હો, આવી આત્માકારતા જ્યાં અનવકાશપણે આત્માકારપણું જ વર્તે છે, નિરંતર વર્તે છે એનો અર્થ શું છે કે અનવકાશપણે આત્માકાર પણ જ્યાં વર્તે છે એવા પુરુષની દશા તે વિશિષ્ટ આત્મ પરિણામ પૂર્વક ધ્યાન કરવા યોગ્ય છે, ધ્યાન કરવાને યોગ્ય છે, આટલું મથાળું બાંધીને પછી પત્ર લખે છે સુભાગભાઈને. સત્પુરુષનું આ રીતે બહુમાન હોવું જોઈએ મુમુક્ષુ જીવને, કેમ કે સુભાગભાઈ પણ મુમુક્ષુ હતા. તો એ તો વાત થઈ એમની, સુભાગ્યભાઈની પોતે મુમુક્ષુ છે, તો સત્પુરુષ પ્રત્યે આ પ્રકારનું આટલું બહુમાન આવે છે કે કેમ, એ પોતાને વિચારવાનો અને મેળવવાનો વિષય છે. અને એવી દશા થઈ અવશ્ય પોતાને પણ આત્મભાવ વિશેષે વિશેષે કરીને સ્વભાવની સમીપતા થાય છે. આ પ્રકારે સત્પુરુષનું બહુમાન આવતા ગુણનું અને સ્વભાવનું બહુમાન હોવાને લીધે ખરેખર એ પોતાને સ્વભાવ સમીપતાનું, આત્માની સમીપતાનું કારણ બને છે. હવે લખે છે કે આપના ઘણા પત્રો મળ્યા છે, ઉપાધિ જોગ એવા પ્રકારે રહે છે કે તેના વિદ્યમાનપણામાં પત્ર લખવા યોગ્ય અવકાશ રહેતો નથી. સુભાગભાઈ તો લગભગ રોજ પત્ર લખતા, કોઈ વખત તો એક દિવસમાં એકથી વધારે પત્ર પણ લખતા. એનો અર્થ એ છે કે એમનું ચિત્ત જ ત્યાં રહેતું હતું. ભારમાં પ્રતિકૂળતાઓ ઘણી હતી, છતાં પણ એમનું ચિત્ત એક જ જગ્યાએ સત્પુરુષમાં રહેતું. એટલે જે પોતાના પરિણામ ચાલે લખવા બેસી જાય. બાપના ઘણા પત્રો મળ્યા છે, ઉપાધિ યોગ એવા પ્રકારે રહે છે કે તેના વિદ્યમાનપણામાં પત્ર લખવા યોગ્ય અવકાશ રહેતો નથી. ઉપાધિ યોગને કારણે અથવા પ્રવૃત્તિમાં એટલું વ્યસ્ત રહેવું પડે છે કે જેને અવકાશ રહેતો નથી. અથવા તે ઉપાધિને ઉદયરૂપ જાણી મુખ્યપણે આરાધતા તમ જેવા પુરુષને પણ ચાઈને પત્ર લખેલ નથી. શું કહે છે? આ વિષય થોડો સમજવા જેવો છે ઊંડાણથી. કે કામકાજ છે એ એક વાત છે, પણ એ તો ઉદય છે ને ઉદયથી તો અમને ભિન્નતા વર્તે છે. ઉદય અમારો નથી, ખોટી રીતે સલવાઈ ગયા છે, બાકી ઉદય અમારો નથી. હવે ઉદયને ઉદયપણે ઉદયરૂપ જાણીને મુખ્યપણે આરાધતા, ભિન્નપણે આરાધવાનો તીવ્ર પુરુષાર્થ કરતા, ઉદયના કાળમાં પણ એનાથી જુદા રહેવાનો અંતરંગ તીવ્ર પુરુષાર્થ કરવામાં આરો સાથે સાથે એટલા પડ્યા છીએ. બે કામ સાથે છે એટલે આ ત્રીજું કામ કરવાનું ચાઈને મન થતું નથી. કેમ કે લખવા યોગ્ય વિચારની ભૂમિકા પણ જોઈએ ને. પોતે મુખ્ય કાર્યમાં જે પડ્યા છે એ પોતાના અંતર પુરુષાર્થમાં પડ્યા છે, અને એ અંતર પુરુષાર્થમાં અંતરંગ શુદ્ધિ તીવ્રપણે વધારતા જાય છે. એ કામમાં એવા લાગેલા છે કે તમ જેવાને, એટલે બહુ નિકટ એવા જે તમે, તમ જેવા એમ લખ્યું ને, તમારા જેવા, તમે તો અમારા ઘણા નિકટના પરિચય છો. કોઈ જગ્યાએ તો એવું વિશેષણ વાપર્યું છે કે હૃદય રૂપ સ્ત્રી સૌભાગ્ય હૃદયના સ્થાને મૂક્યા છે. તો તમારા જેવાને પણ ચાઈને પત્ર લખતા નથી. એનું કારણ અમે અમારા કામમાં સારી રીતે લાગેલા છીએ. માણસ નથી કરતા આ બધી, એટલી બધી ઘરે મહેમાન, એટલા બધા, કોઈ પ્રસંગ હોય, પ્રતિષ્ઠા પ્રસંગ હોય, 2-5 હજાર મહેમાન હોય ઘરે, તો સગા સંબંધીઓને એ દિવસોમાં કાગળ ન લખી શકાય. બધાની વ્યવસ્થા, બીજું ત્રીજું, એકદમ કામનું દબાણ હોય, તો એની સાવધાની એટલી હોય કે બીજા કાર્યોને ગૌણ કરવા પડે. તમારા જેવાને પત્ર લખવાનું પણ અમે ગૌણ કર્યું છે, ચાહીને નથી. એવી કોઈ અમારી અંતરની પુરુષાર્થની દશા ફરતી રહી છે એમ કેમ છે? ઉદયમાં ચોંટી ગયા છે ને, બહુ કામ આવી ગયું છે, માટે નથી લખતા એમ નથી લખતા. શું ભાષા બહુ ધ્યાનથી વાંચવા જેવી છે કે પત્ર લખવાનો અવકાશ નથી રહેતો, એટલે કામકાજને લઈને અવકાશ નથી રહેતો એમ નહીં, તેના તે ઉદયમાંથી ભીનપણાનો પુરુષાર્થ કરવામાં અમને અવકાશ નથી રહેતો. પુરુષાર્થનું એટલું જોર વર્તે છે કે બીજું કામ કરવાનું માનસિક ભૂમિકામાં શક્ય નથી અત્યારે અમારા માટે. તમારા જે મને પણ પત્ર નથી લખતા, બીજાને તો ક્યાંથી લખીએ? આગળ તો સ્પષ્ટ કહેશે કે આ વિષયમાં તમારી જિજ્ઞાસા જગાડવા માટે કેટલીક વાતો અમે ગોળ ગોળ લખી છે સસ્પેન્સમાં મૂકવા માટે, વિચારતા કરવા માટે, ઓર જિજ્ઞાસા કરવા માટે. આ શું શું કહેવા માંગે છે? આમાં જ્ઞાન છે એકદમ આકર્ષિત થાય એના ઉપર. તે માટે ક્ષમા કરવા યોગ્ય છો. એ ભલે તમને અનુચિત લાગશે કદાચ, પણ એ ક્ષમા કરજો. જાઈને પત્ર લખ્યો નથી અમે. અત્યંત સરળતા છે. સામાના હિતમાં પોતે વર્તન રાખે છે, મુમુક્ષુની હિત બુદ્ધિએ એની સાથેનું વર્તન કરે છે. ખ્યાલ આવે છે કે આ વર્તનથી એને કદાચ અણગમતો પણ થશે, નહીં ગમે એવું લાગશે કે હું આટલા આટલા પત્રો લખું છું, મને જવાબ સરખો મળતો નથી. ઓકે, એ પણ સમજીને કરીએ છીએ. અને કદાચ એમ તમને લાગે તો અમને ક્ષમા કરી લેજો. સાથે સાથે પછી પોતાની નમ્રતા અને પોતાની સરળતા છે એ વ્યક્ત કરતા જાય છે. એમ નહીં કે એને લાગવું હોય લાગે, આપણે કાંઈ એને કહેવાની જરૂર નથી. લાગવા દે અને જે લાગવું હોય શું, એવી રીતે કોઈ એના પ્રત્યે ઉપેક્ષા કરે છે એવું નથી. યોગ્ય મુમુક્ષુ પ્રત્યે તો જ્ઞાનીને કેટલો સમાદર છે આ વિચારવા જેવું છે. જો પાત્ર જીવ પ્રત્યે આટલો સમાદર હોય તો બીજા જ્ઞાની પ્રત્યે કેટલો હોય? આ ઉપર મથાળો બાંધ્યો એટલો હોય, એનું તો કીર્તન કરવા જેવું છે એમ કે છે. દેવ પુરુષની દશા તો વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યાન કરીએ તે પુરુષ એટલે સત્પુરુષ. જે પુરુષને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્નતા થઈ ગઈ, પ્રતિબંધ પણ વર્તતું નથી, જેને કોઈ પોતાનું નથી આ જગતમાં, આ જગતમાં એક પરમાણુથી માંડીને કોઈ જીવ સચેત અચેત મિશ્ર કોઈ પોતાનું નથી, એક પોતાનો પરમ સ્વભાવ જ પોતે છે, એ સિવાય કોઈ પોતાનું નથી, એને ધ્યાન કરવા યોગ્ય છે, એનું કીર્તન કરવા યોગ્ય છે. પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે ને, એટલે પરદ્રવ્યના પર પદાર્થ વસ્તુ એનું ક્ષેત્ર, એની કાળ એટલે એની પર્યાયો, અને ભાવ એટલે એની શક્તિઓ, એના સ્વભાવો. પરમાં બધું એ રીતે લઈ શકાય છે, અને પરભાવમાં પોતાના વિભાવ પણ લઈ શકાય છે. પણ સામાન્ય રીતે જ્યાં જે વિવિક્ષા હોય તે પકડવી. પર પદાર્થને એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, સ્વચતુષ્ટય છે, તો કોઈ પડખેથી એની સાથે સ્વ પણ નથી થતું એમ કેવું છે. એના સ્વચતુષ્ટયમાંથી એક પણ પડખેથી, કોઈના આકારથી, કોઈની પર્યાયથી, કોઈની શક્તિથી, આ પરમાણુની શક્તિ ઉપર પણ વ્યામો થાય છે ને, કે જો કેવી પરમાણુમાં શક્તિ છે, એક ટીપું નાખ્યું આખો રંગ ફરી ગયો. પરમાણુની શક્તિ એનો સ્વભાવ છે, એની પર્યાય તેનો ભાવ છે. કોઈ પણ પર્યાય ધારણ કરે એની સાથે પ્રતિબદ્ધપણું, વ્યામો થવું, ઠીકપણું થવું, કાંઈ થતું નથી. આ બધા જીવો આવી જાય, સમસ્ત જીવો આવી જાય છે, કોઈ જીવ બાકી નહીં, કોઈ પ્રતિબંધ નથી. છતાં સત્પુરુષ સાથે આટલો છે. એમાં શું છે કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધ પણ વર્તતું નથી, એટલે એ બધા પર છે, એની સાથે પ્રતિબદ્ધ પોતે માંગતા નથી. સ્વક્ષ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાથે તો સારી રીતે પ્રતિબદ્ધ પણ પામે છે, એમ સાથે સાથે આ નાસ્તિ છે તો આ અસ્તિ છે. આપણે જુદાપણું છે ને, જુદાપણા નો અનુભવ કરવો છે એટલે ભિન્ન અનુભવ કરે છે. એવા અંતર થી ભિન્ન પડેલા ભાવ વાળા જે સત્પુરુષો છે એનું અમે ધ્યાન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, પરમ પ્રેમે એને અમે એના ગુણગ્રામ કરીએ છીએ. ગુણગ્રામ કરીએ છીએ નહીં, પરમ પ્રેમથી ગુણગ્રામ કરીએ છીએ. ચિત્તને વિશે જેવું આ ઉપાધિ યોગ આરાધીએ છીએ ત્યારથી મુક્ત પણ વર્તે છે. એ શું કરવા લખ્યું છે, પોતાની એવી દશા છે પણ એ શૈલી વાપરે છે. સીધું લખે જરા ઠીક ન લાગે, તોય ક્યાંક ક્યાંક લખી નાખે છે. ચિત્તને વિશે જેવું આ ઉપાધિ યોગ આરાધીએ છીએ, ઉપાધિ યોગ વેદીએ છીએ ક્યાંક કે છે, ક્યાંક આરાધીએ કે છે, એનો અર્થ જ એ છે કે બરાબર ભિન્નપણે વર્તીએ છીએ. ક્યાંય અમે અમારું છે એમ જાણીને વર્તતા નથી. ચિત્તને વિશે જેવું આ ઉપાધિ યોગ આરાધીએ છીએ ત્યારથી મુક્ત પણ વર્તે છે, મુક્ત થઈ ગયા છે. કાંઈ લેવા કે દેવા. જોઈએ છીએ ઉદયનું નાટક, દૂર ઉભારીને જોઈએ છીએ ઉદયનું નાટક જોઈએ છીએ, પ્રેક્ષક થઈ ગયા છે અમે. એ નાટકમાં નાચતા નથી, નાચનારાને જોઈએ છીએ પ્રેક્ષક થઈને. ત્યારથી મુક્ત પણ વર્તે છે તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. શું કહે છે, ગયા ચોમાસામાં એક વર્ષ થઈ ગયું જયારે નિવૃત્તિ યોગમાં હતા ત્યારે પણ આટલો પ્રબળ પુરુષાર્થ નિવૃત્તિ યોગમાં નહોતો, એટલો તો પ્રવૃત્તિ યોગમાં પુરુષાર્થ છે મારો અત્યારે, એમ કે છે. શું એવું મુક્તપણું ભિન્નપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું, એનો અર્થ એ થાય છે કે જીવના સ્વતંત્ર પરિણામ છે. પૂર્વ કર્મની ઉદયગત પ્રવૃત્તિ હોવા ન હો પુરુષાર્થ એ બંનેથી નિરપેક્ષ વર્તે છે, એની અપેક્ષા નથી પુરુષાર્થ. કે પ્રવૃત્તિમાં દબાઈ જાય પુરુષાર્થ, નિવૃત્તિમાં બહુ સારું કામ કરે એવી એને અપેક્ષા નથી. સહેજે સહેજે એવું લગભગ બને છે ખરું કે નિવૃત્તિમાં જ્ઞાનીનો પુરુષાર્થ વિશેષ કાર્ય કરે, પણ કોઈ વિશિષ્ટ જ્ઞાનીનો પુરુષાર્થ તો પ્રવૃત્તિમાં પણ વિશેષ કામ કરે, એનો આ એક જબરદસ્ત પુરાવો છે. શ્રીમદજીનું અંતરંગ જીવન છે, અંતરંગ પરિણમન છે, એ આ બહુ મોટો પુરાવો છે એ વિષયનો. એમ થઈ રહ્યું છે એમ કે છે, અત્યારે એમ થઈ રહ્યું છે અમને કે મુક્તપણું, આવું મુક્તપણું તો અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું, એવું અત્યારે કોઈ અંદરથી દ્રવ જોર કરે છે કે જ્યારે નિવૃત્તિમાં હતા ત્યારે આટલો પુરુષાર્થ નહોતો, એટલો અત્યારે પ્રવૃત્તિમાં પીડ્યા છે ને પુરુષાર્થ ચાલે છે. ગજબ કામ કરે છે આત્મા. એવી નિશ્ચળ દશા માક્ષર સુદ છઠથી, જો મિતિ યાદ છે એમને, ક્યારથી ઉપડ્યા છે, ક્યારથી પુરુષાર્થ નો બંબો ફાટ્યો છે, એમને ત્યાં તારીખ યાદ રહી ગઈ છે કે ગઈ માક્ષર સુદ છઠથી આ શ્રાવણ વધ ચાલે છે. એટલે પોણો મહિનો તો માક્ષર નો, પછી પોષમાં બે શિયાળાના, ચાર ઉનાળાના, છ પોણા સાત અને ત્રણ નવ શ્રાવણ વધ છે ને, એટલે શ્રાવણ હા આઠ પોણા નવ મહિના થયા. પોણા નવ મહિના એક ધારી મુક્ત દશા વર્તે છે એમ કે છે, જોરદાર. એવી નિશ્ચળ દશા માક્ષર સચ્છૂટ થી એક ધારા એ વર્તી આવી છે, પંચર પડતું નથી વચ્ચે. ઉપાધિ વધતી ગઈ છે, કામનું દબાણ વધતી ગયું છે, નિવૃત્તિ લેવાતી નથી, પુરુષાર્થ છે એનું જોર થંભે એવું લાગતું નથી.
ચાલો
નિવૃત્તિ દશામાં હતા એમ કેવું છે, એ પેલા માક્ષર મહિના સુધી એ નિવૃત્તિ દશામાં હતા, છેલ્લા 3-4 મહિના એ દેશમાં હતા, પછી આવી ગયા છે મુંબઈ એમ કેવું. જો નિવૃત્તિ છોડીને પ્રવૃત્તિમાં આવ્યા અને પુરુષાર્થ ફાયદો, ક્યાંય છે ક્ષેત્ર સાથે સંબંધ એમ કે છે, આ ક્ષેત્રનો પ્રતિબંધ નથી એમ કે છે. શું પ્રવૃત્તિ ક્ષેત્રનો પોતાને પ્રતિબંધ નથી એવી અદભુત દશા છે. ફુગાની જે શબ્દ વાપરે છે ને પૂર્વી માટે, અદભુત યોગી રાજ પણ કોઈ કોઈ ગુરુદેવ ની ભક્તિ માં શબ્દ વાપરે છે, અદભુત યોગી રાજ. તમારા સમાગમ ની ઘણી ઈચ્છા રહે છે, તે ઈચ્છા નો સંકલ્પ દિવાળી પછી ઈશ્વર પૂર્ણ કરશે એમ જણાય છે. ઈશ્વર શબ્દ ને અવતરણ ચિહ્ન કર્યું છે, એટલે કે કુદરતે એમ લાગે છે કુદરતી રીતે કે દિવાળી પછી, એટલે હજી 2 મહિના પછી કદાચ તમારો સમાગમ થાય એટલે અમે દેશમાં આવીએ મુંબઈ છોડીને, એવું દેખાય છે. જો કે લગભગ બીજા એક વર્ષ સુધી નથી નીકળી શકાય આ લખે છે ત્યારે, પોતાને અંદાજ છે 2 મહિનાનો, પણ 10-12 મહિના સુધી મુંબઈમાંથી છૂટી નથી શક્યા. મુંબઈ તો ઉપાધિ સ્થાન છે, તેમાં આપ વગેરેનો સમાગમ થાય તો પણ ઉપાધિ આડે યથાયોગ્ય સમાધિ પ્રાપ્ત ન થાય, તમને યથાયોગ્ય સમાધાન ન થાય, અથવા તમને અમારી એટલી પ્રવૃત્તિ છે કે સંતોષ ન થાય. સમાધિ એટલે અહીંયા તમને સંતોષ ન થાય કે ઠેઠ દીદી તો દેશમાંથી મુંબઈ જવું એટલે મોટી વાત હતી, ઠેઠ એટલી બધી મુસાફરી કરીને આવે અને એને સમય ન આપી શકાય પ્રવૃત્તિ આડે તો એને અસંતોષ થાય, એવી અમારી અત્યારે પ્રવૃત્તિ વાળી સ્થિતિ છે. જેથી કોઈ એવું સ્થળ ધારીએ છીએ કે જ્યાં નિવૃત્તિ જોગ વર્તે, એટલે કોઈ નિવૃત્તિ સ્થળમાં સત્સમાગમ અર્થે આવવું જોવું એવું વિચારીએ છીએ. લીમડી દરબાર સંબંધી પ્રશ્નોત્તર અને વિગત જાણી છે, હાલ ઈશ્વર ઈચ્છા તેવી નથી. સુભાગભાઈ ના પત્રો ઉપરથી પણ એમ લાગે છે, થોડા પત્રો વાંચ્યા છે એના ઉપરથી કે એમને લીમડી દરબાર નો થોડો પરિચય થયો તો શ્રીમદજી સંબંધી વાત કરી કે આ એક મહાપુરુષ છે, નાની ઉંમર છે, ગ્રસ્ત દશામાં વેપારમાં છે, સમાગમ કરવા જેવી વ્યક્તિ છે. ઓલો તો દરબાર માણસ આ એક નાના છોકરા જેવા લાગે, પછી સામે ચાલીને કેમ જાય, એટલે પોતે શ્રીમદજીને લખે છે કે થોડીક અનુકંપા કરુણા આપને તો ઘણી છે, એકાદ વખત એને મળો અને જો એ માણસને આકર્ષણ થાય તો એનું પણ હિત થઈ જાય, સમજમાં આવે તો માણસ કંઈક યોગ્ય છે. પોતાને પત્ર લખવાનો, સુભાગભાઈ જેવાને પત્ર લખવાનો માનસિક પરિસ્થિતિમાં અવકાશ નથી, તો વળી લીમડી દરબારને ક્યાં મળવા જાય, એટલે એમ કે ઈશ્વર ઈચ્છા નથી, કુદરતી જ વિકલ્પ આવતો નથી એને મળવા જવાનો, એમ ઈશ્વર ઈચ્છા નથી એટલે કુદરતે એમને મળવાનો અમને વિકલ્પ થતો નથી. મોટા માણસ છે માટે જવું જોઈએ એ તો વાત જ નથી, પુનશાળી છે, મોટા રાજવી છે માટે મળવા જવું જોઈએ એ વાત નથી, ઈશ્વર ઈચ્છા વિકલ્પ જ નથી મળવા જવાનો પોતાને. પ્રશ્નોત્તર માટે ખીમચંદભાઈ મળ્યા હોત તો યોગ્ય વાર્તા કરત, તથાપિ તે જોગ બીનો નથી અને તે હાલ ન બને તો ઠીક એમ અમને મનમાં પણ રહેતું હતું. આપના આજીવિકા સાધન સંબંધી વાર્તા લક્ષમાં છે, પોતે અવારનવાર લખે છે પોતાને આજીવિકાની તકલીફ છે એ વાત પણ, કેમ કે પોતાને પરિણામ આવે છે એ સંબંધીની પોતાની જે નબળાઈ છે એટલે વારંવાર વિકલ્પ ઉઠે છે પોતાને આજીવિકાનો, અને ઘણી સાંકડી સ્થિતિમાં ચાલે છે. સુભાગભાઈ એવું સાંભળેલું કે એટલી બધી સાંકડી સ્થિતિ કે પછી ખાવા પીવાનું કદાચ ઘરમાં સાધન અનાજ લાવવાની પરિસ્થિતિ નહીં હોય તો પરિસ્થિતિ તો પરમાત્મા પણ ગામડામાં અનાજ લાવવું જે જોઈએ એટલી પણ પરિસ્થિતિ નહીં રહે તો આગળ જતા એવી થોડીક સાંકડી સ્થિતિમાં ચાલતા હતા આ સ્વભાવ પાસે. એટલે એમને પોતાનો એ વિચાર આવ્યા કરતો, પણ વિચાર આવે તો એ છુપાવે નહીં, એ લખે કે આવી રીતે આ વિચાર આવે છે, વારંવાર આજીવિકાનો વિચાર આવે છે, કુટુંબનો વિચાર આવે છે, શું કરવું. આપના આજીવિકા સાધન, આજીવિકાનું સાધન એટલે ધંધો વેપાર સંબંધી વાર્તા લક્ષમાં છે. તથાપિ અમે તો માત્ર સંકલ્પ ધારી છીએ, વિકલ્પ થાય ને એક ઓર મૂકી દઈએ છીએ, અમે કઈ કરી શકીએ છીએ એ વાત જ નથી. વિકલ્પ ઉઠે એક બીજી વાત છે, વિકલ્પની મર્યાદા વિકલ્પમાં સમાપ્ત થઈ જાય છે, આગળ કઈ કાર્ય કરવાનું અમારું કામ નથી, અમારાથી બની શકતું નથી, એ વાત બહુ સ્પષ્ટ છે. અમે તો માત્ર સંકલ્પ ધારી છીએ એટલે સંકલ્પ વિકલ્પ થાય એથી આગળ અમારા પરિણામ નથી, અમારું કાર્યનું કોઈ ક્ષેત્ર નથી. ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે, એટલે જેમ થવાનું હશે તેમ પૂર્વ પ્રારબ્ધ અનુસાર થશે, અને તેમ થવા દેવા હાલ તો અમારી ઈચ્છા છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે પણ એ વાત ઉપર બળવાનપણે વળગો કે જેમ થવાનું હશે એમ થશે, પણ ચિંતા કરવાથી કોઈ પરિસ્થિતિ સુધરી જશે એમ નહીં વિચારો તમે. અને અમારી એ શિક્ષા છે કે તમે ચિંતા છોડો, કેમ કે જેટલી ચિંતા એટલું આર્ત ધ્યાન. જેનું મન એવા આર્ત ધ્યાનમાં વર્તે છે એને શાંત સ્વરૂપ એવું જે આત્મતત્વ એ સંબંધીનું પરિણમન આવું દૂર થઈ જાય છે, નજીક નથી આવી શકતો. અનંતકાળ આજીવ રખડ્યો ન હોત ને આજીવ અનંતકાળ કાયદો હું કરવા સંસારમાં, એટલી બધી જો સીધી વાત હોત. કઈક આખરી વાત છે એ જરૂર છે, પણ એ પહેલી આખરી છે, ભીન પડી ગયા પછી આકરી નથી. પહેલું જે બંધન તોડવું એ જરા આકરું છે, પછી આગળ તો રસ્તો બહુ સાફ છે. પરમ પ્રેમે નમસ્કાર પહોંચે, એ તો બહુ ટ્રીટમેન્ટ આપશે, તો એક એક પત્રો એવા આવશે કે કોઈ વખત થોડુંક આકરું લખે છે એ વિશે, મગા શું તમારા પરિણામ થાય છે. બિલકુલ આવી વાત તમે તમને પરિણામમાં આવવી ન જોઈએ. શું તમારું આર્થ ધ્યાન છે તમારા આત્માને નુકસાન કરે છે એ અમને ગમતી વાત નથી. તો થોડું કડક લખે છે, ક્યાં ક્યાં એવા પત્રો આવશે. હા, એ તો હિત બુદ્ધિ એ લખે છે, એ કોઈ બીજી વાત નથી. પાછા લખે છે કે રવજીભાઈ ના કુટુંબ માટે જે કઈ કરીએ, રવજીભાઈ તેમના પિતાશ્રી રાયચંદ રવજીભાઈ, રવજીભાઈ ના કુટુંબ માટે જે કરીએ છીએ એટલું તમારા કુટુંબ માટે કરવું હોય તો અમને એમ ન લાગે કે અમે તમારા માટે કરીએ છીએ, એટલી તમારી સાથે આત્મીયતા વર્તે છે. છતાં પણ અમે કઈ કરતા નથી એ સમજીને કરતા નથી, આત્મા તરફ લઈ જવા છે. શું એવી એવી વાતો લખી છે. સાધર્મીને મદદ કરવી એ વાત કઈ નથી સમજતા એવું નથી, શું કે સંકડાશમાં છે અને એને મદદ કરવી, પણ એમને એવી રીતે આત્માના માર્ગ ઉપર લઈ જવા માંગે છે કે પોતાને ખ્યાલ છે કે આમને કેવી રીતે આપને અનુકૂળતામાં લઈ જશું ઉલટાના દૂર જશે. આને તો પ્રતિકૂળતા જ અનુકૂળ પડવાની છે. શું આ જીવને પ્રતિકૂળતા જ અનુકૂળ પડવાની છે એમ સમજીને એ પ્રતિકૂળતામાં રચાઈને રાખવા માંગે છે, જાણે એવું વલણ રાખે છે પોતે. શું એને એ ખરેખર એના હિત માટે છે. શું એવું છે, એટલે એ વિચિક્ષણતા છે એમની પોતાની, લોકોત્તર દ્રષ્ટિ છે એની પાછળ, લૌકિક દ્રષ્ટિથી ન સમજાય એવી વાત છે, પણ એ ખરેખર વસ્તુ સ્થિતિ છે કોઈ જગ્યાએ. લખ્યું છે કે આ કાળમાં જો આત્મારથી જીવને પ્રતિકૂળતા ન આવે તો ખરેખર ઈશ્વરની એના ઉપર ઓછી કૃપા છે એમ સમજવું. એવી આગળ વાત આવી ગઈ કે કઈક ચાઈને ઈશ્વરે એના ઉપર મહેરબાની નથી કરી એવું લાગે છે. એટલે એમ કે તમારા માટે તો પ્રતિકૂળતા જ તમને આત્માના માર્ગ ઉપર લાવવાનું નિમિત્ત બનવાનું છે, એ પોતાને ખ્યાલમાં છે. અને અનુકૂળતા ઉલટાનું એ નુકસાનનું કારણ થવાનું છે એ પણ એમને ખ્યાલમાં છે. એ વિશેષ પાત્ર હતા, વિશિષ્ટ પાત્ર હતા, બીજા એટલે એટલા આગળ નહોતા. વૈરાગ્યાદિ વિચારો વાળો એક પત્ર ત્રણેક દિવસ પહેલા સવિસ્તર મળ્યું છે. એ બહુ વૈરાગી હતા અને એમને કોઈએ લગભગ એમાં પણ મનતા સુધી સૌભાગ્યભાઈ જ નિમિત્ત પીડ્યા છે. મણિભાઈને પણ સૌભાગ્યભાઈનું જ નિમિત્ત મળ્યું છે શ્રીમદજી તરફ દોરવાનો. અને એ પોતે દીક્ષા લેવાના વિચારમાં હતા તો વૈરાગ્ય ઘણો હતો. એ વૈરાગ્યના વિચારો વાળો એક પત્ર ત્રણેક દિવસ પહેલા વિસ્તાર વાળું મળ્યું છે. જીવને વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ. સંસારની આસક્તિથી જીવ પાછો વળે એ તો ઘણી સારી વાત છે, કેમ કે એ જીવને પ્રતિબદ્ધ મોટો પ્રતિબંધ છે. તો એ એક મોટો ગુણ જાણીએ છીએ, પણ તેની સાથે એ વૈરાગ્યની સાથે સમ દમ વિવેક આદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જો પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે. એકલો વૈરાગ આવે એટલે એનું કલ્યાણ થઈ જાય એમ નહીં, એની સાથે વિવેક ભળે, એની સાથે રાગ સમ્યક પ્રકારે ઉપશમ પામે, સમદમ દબાય, ઉપશમે અને દબાય, બે વાત કીધી છે. અને જ્ઞાનમાં વિવેક પ્રગટે એ બધા સાધનો હોય તો અનુક્રમે જીવને કલ્યાણની પ્રાપ્તિ થવાનો સંભવ છે, સુલભ છે એમ જાણીએ છીએ. ઉપરની લીટીમાં જોગ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો. એને જીવને વૈરાગ્ય હોય ને સાથે સાથે એને વિવેક પ્રગટે એવો કોઈ સત્સંગ, સત્પુરુષનો યોગ મળે એમ, એવો કોઈ એને પ્રસંગ થાય તો એના વૈરાગ્યની સાથે સાથે આ વિવેક અને ઉપશમ થઈને એ જીવનું કલ્યાણ થવાનો સંભવ છે. નહીતર તો જીવે અનંતવાર એવો વૈરાગ્યમાં આવીને દીક્ષા લીધી છે પણ એથી કે એનું કલ્યાણ થયું નથી એ કહેશે. અનંતકાળ થયા જીવનો સંસારને વિશે પરિભ્રમણ છે અને તે પરિભ્રમણને વિશે એણે અનંત એવા જપ તપ વૈરાગ્ય આદિ સાધનો કર્યા જણાય છે. વૈરાગ લઈ લીધો એમાં. અનંતકાળ થયા જીવનું આ સંસારને વિશે પરિભ્રમણ છે અને એ પરિભ્રમણ કરતા કરતા એ પરિભ્રમણને વિશે અનંતવાર એણે જપ તપ અને વૈરાગ્ય જેવા સાધનો, બાહ્ય સાધનો તો કર્યા છે એમ જણાય છે. તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવું એક કે સાધન થઈ શક્યા હોય એમ જણાયું નથી. એ પરમાર્થ માર્ગમાં આવવું જોઈએ એમ આવ્યો નથી, બાકી બધું કર્યું છે એને, મૂળ માર્ગમાં આવ્યો નથી એમ સ્પષ્ટ લાગે છે. એવા તપ, જપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસાર રૂપ થયા છે. અને એ અત્યારે દીક્ષાધારીઓને જુઓ તો આ વાત સ્પષ્ટ ખ્યાલમાં આવે છે કે આ સંસાર વધારે છે. આ સંસાર તોડવા નથી નીકળ્યા પણ સંસાર વધારતા હોય એવું સ્પષ્ટપણે જોવામાં આવે છે. દીક્ષા લીધી હોય છે વૈરાગમાં આવીને, થોડું ઘણું ક્રિયાઓ પણ કરતા હોય છે પણ પરિસ્થિતિ જુઓ તો સંસાર વધે એવી દેખાય, સંસાર ઘટે એવી પરિણામની સ્થિતિ હોતી નથી. એવું પોતાને થયું છે, જે અત્યારે બીજાને જોઈ શકાય છે એવું જ પોતે કર્યું છે અગાઉ, પોતે બીજી રીતે નથી કર્યું, એવી જ ભૂલ કરી છે. તેમ થયું તે શા કારણે, એવું શું કરવાથી જોયું ને, શું તેમ થયું તે શા કારણે, એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. આમ કેમ થાય છે જીવને, વૈરાગ્ય આવે, સંસારમાંથી કાંઈ મારે જોતું નથી એમ કરે, અને વળી ગડબડ કરે પાછો ત્યાગીની દશામાં જઈને. આ જીવ આમ કેમ કરે છે, શું કરવા એને આમ થાય છે? મૂળ ચીજ એને ખૂટો આત્મા નથી આવ્યો. જે આત્મ સ્વભાવ, જે આત્મ તત્વ, આત્મ જ્ઞાન એને થવું જોઈએ, એ મૂળ ખૂટો એને આત્મા આવ્યો નથી. એટલે થોડો વૈરાગ ઉપર ઉપરથી આવે છે, અને પાછા પરિણામ છે એ ગડબડમાં ચાલ્યા જાય છે. હવે સ્પષ્ટ કરે છે, કોઈ પસંદ ન કરે એટલે, કે આ સ્થળને વિશે કોઈ પણ પ્રકારે જપ તપ વૈરાગ્ય આદિ સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી. શું? પરંતુ નિષ્ફળ થયા છે તેનો હેતુ શું છે તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. શું એમ ઉપર છેલ્લી વાત નહીં ઉડાડતા, આવું કરે જીવ છતાં કેમ ભૂલ કરે છે એનો વિચાર કરવા માટે આ વાત લખીએ છીએ. માટે તમારો તમે વૈરાગ છોડી અને ભોગો ભોગમાં લાગી જાઓ એમ સ્વચ્છંદે ચડાવવા માટે કોઈ વાત નથી, તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે એવા જીવને વિશે વૈરાગ્ય આદિ સાધન તો ખચિત હોય છે. જે જીવોનું કલ્યાણ થયું છે તે અવશ્ય વૈરાગ્યમાં આવેલા જીવો છે. એમ એને વૈરાગ્ય નથી હોતો ને કલ્યાણ કરી લે છે એમ નથી, ભલે ચક્રવર્તી હોય, અંતર વૈરાગ્ય ઘણો હોય છે એનો. એવું વૈરાગ્ય સાધારણ માણસને ન હોય એવું એને દોમ દોમ સાહેબી હોય તો પણ એનો અંતર વૈરાગ્ય ઘણો હોય છે. એટલે એને ખચિત એટલે અવશ્ય હોય છે. જો લખ્યું છે, શ્રી સુભાગ્યભાઈના કહેવાથી, સુભાગભાઈ જ દોર્યા છે એમને, શ્રી સુભાગ્યભાઈના કહેવાથી તમે આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે, એટલે પોતે આ પત્ર જ કોણ લખી રહ્યા છે, પોતે લખે, જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે જે કાંઈ શ્રવણ કર્યું છે, તમને જે કાંઈ એમણે મારી વાત કરી તે તેમનું કહેવું યથાર્થ તથ્ય છે કે કેમ. તમે મારા સંબંધી વાત સાંભળી તો એ વાત બરાબર છે ને યોગ્ય છે કે કેમ તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. પેલા નિર્ણય પાકો કરજો. અમારી સ્થિતિ બહારની કોઈ વિચિત્ર છે, ઉંમર નાની છે, ધંધામાં લાગેલા છીએ, પરિવારમાં બેઠા છીએ, તો એમણે તમને જે કાંઈ વાત કરી હોય એનો કોઈ નિર્ણય તમે કરજો, પહેલા પાકો નિર્ણય કરજો પછી આગળ ચાલજો. હા, એનો નિર્ધાર કરજો, એમને એમ તમે માની લ્યો, અને પછી પછી તમને ક્યાંક શંકા પડે અને પછી પરિણામ ઉલટા વિરુદ્ધમાં વ્યા જાય, નકામાં આગળ હાલવાના બદલે પાછળ વ્યા જશો. શું? તમારા કલ્યાણના માર્ગે આગળ ચાલવાના બદલે અકલ્યાણના માર્ગે પાછળ વ્યા જશો, આ પરિસ્થિતિ થશે. એટલે તમને ભલે સુભાગભાઈએ વાત કરી હોય, પણ એ વાત તમને યથાર્થ છે લાગી, કેમ લાગી, કેવી રીતે લાગી, શું કરવા લાગી, આખો નિર્ધાર કરો, પછી આગળ હાલજો અમારા પરિચયમાં. કેમ કે પોતાને કોઈ અપેક્ષા નથી. સામાજીવનું હિત કેમ થાય એ વાત ચોક્કસ કરે છે. બહુ શિક્ષણ હતા, બહુ શિક્ષણ હતા. નિરંતર અમારા સત્સંગને વિશે રહેવા સંબંધી તમારી જે ઈચ્છા છે તે વિશે હાલ કાંઈ લખી શકાવવું અશક્ય છે, તે વિશે કોઈ ઉલ્લેખ કરતા નથી. મારા સમાગમમાં તમારે નિરંતર રહેવું છે, ઠીક વાત છે તમે જણાવી, પણ એ વિશે તો અત્યારે કાંઈ લખી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. એટલે હાય નથી લખતા, નાય નથી લખતા, કોઈ ચોક્કસ તારીખ પણ આપતા નથી. એટલે એને આતુરતામાં ઊભા રાખી દે છે. અચોક્કસ મુદત સુધી એ વાતને કોઈ સ્પષ્ટીકરણ આ પત્રમાં નથી. તેમને પોતાને વિશેષ આતુરતા થાય છે, તો પછી ક્યારે ક્યારે પ્રત્યક્ષ મળવાનું થશે, ક્યારે પ્રત્યક્ષ સમાગમ થશે. જો આ સત્પુરુષનો યોગ કેટલો મોંઘો છે, ત્રણ રૂપિયાની ટિકિટ લઈને સોનગઢ બેસી જઈએ એટલો સસ્તો નથી. બસમાં બેસી જઈએ ત્રણ રૂપિયાની ટિકિટ લઈને એટલો સસ્તો નથી. ના લખી છે મારો સમાગમ ક્યારે થશે ત્યારે કહેવું જ શક્ય છે, તમને બતાવવું અશક્ય છે. હા એટલે કિંમત નથી આવતી, એવી વાત છે. તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્રે અમારું જે રહેવું થાય છે તે ઉપાધિ પૂર્વક થાય છે. આ તો તમને સુભાગભાઈ સાથે વાત થઈ એટલે તમને ખબર હશે કે અમે મુંબઈમાં રહીએ છીએ, કોઈ વેપારના કારણથી રહીએ છીએ, તો તમે જાણ્યું હશે. એટલે તમે દીક્ષા લેવા માંગો છો એટલો વૈરાગ છે, અમે ધંધામાં ફસાયેલા છીએ આ બધી તમને ખબર હોવી જોઈએ. અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. અમે તો તીર્થંકર જેવા કોઈ વિશિષ્ટ પુરુષ નથી, છતાં પણ તીર્થંકર જેવો પુરુષ હોય તો પણ એનો નિર્ધાર કરવો કે આ જ્ઞાની પુરુષ છે, આ મહાપુરુષ છે, આ સત્પુરુષ છે, એ કઠણ પડે એવો અમારો ઉદય વર્તે છે એમ કે છે. એમ લખવાનું કારણ એ છે કે જરા ઊંડા ઉતરીને નક્કી કરજો. હા નહીતર ભૂલાવામાં પડશો, ભૂલાવામાં પડતા વાર ન લાગે. ઉદય ભાવનો પરિચય થાય ને એ ભાવને ખબર છે, અરે આમને તો આવો રાગ થયો, અરે આને તો આવો દ્વેષ થયો, આને તો આવો મોહ થયો, આને તો આવો વિકલ્પ આવ્યો, આને તો આવો વિચાર આવ્યો, આને તો આમ પ્રવૃત્તિ કરી, એ આખું ચિતળિયું ખસી જાય, શું થાય? આ જ્ઞાની છે એમ સાંભળ્યું હોય, એમ જાણ્યું હોય, કેટલીક વાતથી કંઈક વિશ્વાસ થોડો ઘણો આવ્યો હોય, પણ એકાદો પ્રસંગ એવો બને કે એનું ચિતળિયું ખસી જાય. અરે કાંઈ નથી ભાઈ, એ તો અમારા એક પ્રસંગ બન્યો, કાંઈ નથી ભાઈ, એમાં કાંઈ નથી. શું એ નજીક આવવાના બદલે એટલો બધો દૂર ભ્યો જાય, એટલો બધો દૂર ભ્યો જાય, શું કે કલ્યાણમાં આગળ વધવાનું નિમિત્ત મળે અને પાછળ ભ્યો જાય, શું અવર્ણવાદ બોલતો થઈ જાય. શું કે છે કે અમારે અમને જે ઉપાધિ વર્તે છે એવા પ્રકારની છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ હોય અને તેમની મહાનતા, એમની સત્પુરુષતા, એમનું જ્ઞાનીપણનો નિર્ણય કરવો હોય, નિર્ધાર એટલે નિર્ણય કરવો હોય તો પણ વિકટ પડે, ન કરી શકે જીવ, એવી અમારી પરિસ્થિતિ છે. અને એવી અમારી ઉપાધિ એવો પ્રકારનો ઉપાધિ છે અને જીવની એવી બાહ્ય દ્રષ્ટિ છે, પાછી એમ કે છે અંતરદ્રષ્ટિ નથી. જ્ઞાનીને અંતરપરિણતિ ઓળખવા માટે એ પ્રકારની એની પાસે અંતરદ્રષ્ટિ હોવી જોઈએ, નહીતર ન ઓળખી શકે. કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. અમે પ્રવૃત્તિમાં પડ્યા છે, નિવૃત્તિમાં હોય તો એમ લાગે બરાબર છે, જ્ઞાન ધ્યાન કરે છે, જ્ઞાની તો જ્ઞાન ધ્યાન કઈ કરતું સિવાય બીજો એમને તો કઈ છે નહીં, શું ત્યારે તો એમ લાગે કે ના સારું છે, બરાબર છે, જ્ઞાની આવા જ હોય. પણ એ પ્રવૃત્તિમાં પડ્યા હોય ત્યારે ઓળખવા વિકટ છે. કેમ કે જીવની એવી અનાદિકાળથી ઓળખાણની પરિસ્થિતિ છે બાહ્ય દ્રષ્ટિને લીધે કે તે બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિ ઉપરથી જ એની ઓળખાણનું માપ કાઢે છે અને તેના આધારે તે સત્પુરુષ અને અસત્પુરુષની કલ્પના કરે છે. કલ્પ તો આવ્યો છે, આવી કલ્પના જ કરતો આવ્યો છે કે શું કરે છે ભાઈ, એમ વેપાર કરે છે, હા ઠીક, કુટુંબ કેમ છે, ફલાણું કેમ છે, હા ઠીક ઠીક, કાંઈ નહીં કાંઈ નહીં, ચાલો એ તો બધું હાલે છે. સીધો એને બાહ્ય દ્રષ્ટિથી કલ્પના કરી નાખે કે એમાં કાંઈ હવે વાતમાં માલ નથી, છોડ્યું છે કે નહીં, આ તો બધા વાતો કરવા વાળા લાગે છે, છોડ્યું છે કે નહીં, કાંઈ ત્યાગ કર્યો છે કે નહીં, અમલ કર્યો છે કે નહીં, એની વાતનો અમલ કરો તો માનવું, અમલ ન કરે તો એ બધી વાતો ના આપણે વડા નથી સાંભળવા, એમ કરે આવી ભૂલ કરી છે. કલ્પ તો આવેલ છે, કદાપી કોઈ સત્સંગના યોગે જીવને સત્પુરુષ આ છે એવું કોઈ યોગ થાય, અને એને એમ ખબર પડે કે આ સત્પુરુષ છે એવું જાણવામાં આવે, તો પછી તેમનો બાહ્ય પ્રવૃત્તિ રૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી. કદાચ સાંભળે, પરિચય કરવા જાય, પરિચય કરતા એને થોડુંક એમ લાગે કે ના, વાત તો કઈક જ્ઞાનની જે વાતો છે, આત્મજ્ઞાનની વાતો છે, સમ્યક દર્શનની વાતો છે, બધું વાતો ક્યાંય વાંધો આવે એવું લાગતું નથી, બધું બહુ સરસ છે. પણ એનો પ્રવૃત્તિ યોગ જોઈને, એનો સંયોગ જોઈને એ નિશ્ચય ટકવો મુશ્કેલ છે. જાણવું એક વાત છે, જાણીને નિશ્ચય કરવો તે બીજી વાત છે, નિશ્ચય કર્યા પછી એ નિશ્ચયમાં ટકવું તે વળી ત્રીજી વાત છે. ઉત્તરોત્તર એનો યોગ્યતા જુદી જુદી હોય છે, એક સરખી યોગ્યતાની એ બધી વાતો નથી. એટલે તેની પ્રવૃત્તિ રૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી, અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો. આ તો શું થાય, નિશ્ચય ફેરવી ન નાખે તો પણ એને જે બહુમાન આવવું જોઈએ એ એની પ્રવૃત્તિ જોઈને બહુમાન ન આવે. એ તો પોતાના સંજોગો માટે વ્યસ્ત રહ્યા કરે છે અને અનેક જાતના ધંધાના કાર્યો થાય છે, આ પ્રકારનું કામ કર્યા કરે છે એમનો, એના પ્રત્યે જે નિવૃત્તિ યોગમાં ધર્માત્મા હોય ને જે બહુમાન ને ભક્તિ આવે, એવી ભક્તિ મુક્ષુ જીવને પ્રવૃત્તિ યોગ વાળા જ્ઞાની પ્રત્યે આવતી નથી, અથવા તો એને એ વૃદ્ધિગત થતી નથી, નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો. અને વખતે તો સંદેહને પ્રાપ્ત થાય, કોઈ એવો ઉદય પ્રસંગ ભજી જાય કે સંદેહને પ્રાપ્ત થઈને જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગીને ક્યાં બીજે હલવાય છે, એને છોડી દઈએ કે ભાઈ એમાં કાંઈ નથી. એક પ્રસંગથી અમારે તો ખ્યાલ આવી ગયો કે આમાં કાંઈ, એમના પરિણામ અમે જોઈ લીધા, એટલે એને છોડીને જેની બાહ્ય નિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દ્રઢ આગ્રહ સેવે છે, ત્યાગી છે. આ તો ઉગાડા પગે ચાલે, ઉના પાણી પીએ, ઉપવાસ કરે, જપ કરે, તપ કરે, કાંઈ ધંધો કરે નહીં, બધું છોડી દીધું છે, કુટુંબ પરિવાર હતો એ છોડીને આવ્યા છે, લાખો રૂપિયા છોડીને આવ્યા છે, આ તો હજી પૈસા પાછળ છે, ઓલા તો હતાને છોડી દીધા છે. તો એ અસત્પુરુષને જેની બાહ્ય નિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દ્રઢ આગ્રહથી સેવે છે, એની બાહ્ય દ્રષ્ટિ છે એમાં એનો દ્રઢ આગ્રહ થઈ જાય છે. માટે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. એમ કહીને એમ કહી દીધું મણિભાઈને કે અમારો નિવૃત્તિ પ્રસંગમાં વાસ હશે ત્યારે તમારો યોગ થાય એવી કોઈ વ્યવસ્થા વિચારશો, ત્યારે મુંબઈ આવવાની વાત તો છે નહીં, તો ભડકી જાય. નવા નવા હોય અને આવે, વાત તો મોટી વિતરાગતા ની કરે છે, પૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે, પરિપૂર્ણ વિતરાગતાની શ્રેણી, એની બધી વાતો છે. અને આ તો પૈસા પાછળ લાગ્યા છે, આખો દી ધંધો ધંધો ને ધંધો, આટલા કલાક તો દુકાને બેસે છે, આખા દિવસમાં આટલા કલાક તો દુકાને બેસે છે, અમે ઠેઠ દેશમાંથી સત્સંગ માટે આવ્યો તો વાત કરવાની ફુરસદ નથી અમારે યારે, શું એમ થઈ જાય. એટલે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે, આ સંબંધનો ખુલાસો આથી વધારે નથી લખતા. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે તે વિશે પૂછશો. આવી વાતમાં કાંઈ સમજાતું નથી, વિશેષ કાંઈ શું ભેદ છે આનો, તમારો અંદરનો ભેદ શું કહેવા માગો છો, રહસ્ય શું છે આનું, તે રૂબરૂ મળે ત્યારે પૂછજો. અને કાંઈ વિશેષ કહેવા યોગ્ય પ્રસંગ હશે તો કહી શકવાનો સંભવ છે, એ પાછું કહેશું જ એમ નહીં, ત્યારે પણ કહેવા યોગ્ય એવો લાગશે કે આ પ્રસંગે તમને હવે આ વાત હવે કરવા જેવી છે તો એટલે કરશું, નહીં કહેવા જેવી હોય તો એ વખતે પણ નહીં કહીએ. એટલે એમને માપ છે, જે મુમુક્ષુ એમને મળ્યા છે એની યોગ્યતાનું માપ છે, અને એની યોગ્યતા પ્રમાણે જ એને વાત કરે છે. એને વધારે પડતો ડોઝ દેવા માંગતા નથી દવા. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય, એમને લખ્યું છે મને તો વારંવાર ભાવ આવે દીક્ષા લઈ લેવી, દીક્ષા લઈ લેવી ગણી. અને એ તો સામાન્ય રીતે જે દીક્ષા લે છે એની એ વર્ષ બે ત્રણ વર્ષથી એ જાતની માનસિક પરિસ્થિતિમાં એ આવી ચૂકેલા હોય છે, પછી દીક્ષા લે છે. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી ના પાડી દીધી. અત્યારે તમારે દીક્ષા લેવી તમારા માટે હિતાવહ નથી, ઠીક? એના વૈરાગ્યને અનુમોદન આપે છે. તો કે એકલો કરો વૈરાગ્ય નહીં, સાથે જ્ઞાન વિવેક ઉપશમ આ બધું સાધન હોવું જોઈએ. દીક્ષા લેવી છે અત્યારે કે નહીં, ફસાઈ જશો એવા કુંડાળામાં પડી જશો કે પગ બહાર મૂકવા જશો તો નહીં મૂકી શકો, પછી એવા બંધનમાં આવી જશો. એ જોઈએ છે કોઈ કોઈ સાધુ મળે છે તો શું કરીએ, તમારી વાત સાંભળવી ગમે છે પણ અમારાથી આવી ન શકાય, ત્યાં ઉલટાનું બંધન એને અમારાથી ત્યાં આવી ન શકાય. તમારી પાસે ગયા હતા ને શિયોર, આપણે પોતે આપવું હોય તો મુશ્કેલી પડે, એને પસંદ પડે બહુ સારી વાત છે. એને પોતાને ચાઈને આવવાનો વિચાર થાય પણ એ વિચારનો અમલ ન કરી શકે, આખો સમાજ સામે આમ ઉભરી જાય. આપણે સામે ચાલીને જાશું આની પાસે ધમાલ કરશે સમાજમાં, લોકો ધમાલ કરી પડશે. આ હું ઘણા મોટા મહારાજને અહીંયા ઉઠીને ગયા સામે ચાલીને પૂછવા જાય છે શું શું છે આ બધું, એટલે ઉલટાના તમે બંધનમાં આવશો અને અમારો યોગ ખોઈ બેસો એના કરતા. એટલે અત્યારે તમને દીક્ષા લેવા માટે સંમતિ આપતા નથી, અમારી સંમતિ નથી. દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. આત્માને કલ્યાણ કેમ થાય, પ્રારંભ ક્યાંથી થાય, કલ્યાણ થવાની શરૂઆત કેમ થાય, કેવી રીતે આ મૂળ માર્ગનું મૂળ શું છે એની ગવેષણા કરો, એનું સંશોધન કરો, એમાં ઊંડા ઉતરો. એમને આ દીક્ષા લઈ લીધી અને છોડી દીધું બધું, એ રીતે કોઈ કલ્યાણ થતું નથી. અનંતવાર એવી રીતે દીક્ષા લીધી છે આ જીવે, પણ બધું પરિભ્રમણનું જ સાધન કર્યું છે, મુક્તિનું સાધન એક વાર પણ કર્યું નથી. ગવેષણા, ગવેષણા એટલે અંતરશોધ, એને ગવેષણા કહે છે, અંતરશોધ કરવી. આ શબ્દ તો જૈન પરિભાષાનો તો બહુ પ્રખ્યાત છે. વિચારણા કરી, ગવેષણા કરવી, ઊંડા ઉતરીને વિચારવું, ઊંડી મીમાંસા કરવી, એની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં એટલે શું કે આત્માને કલ્યાણના વિષયમાં એ પ્રકારમાં અનંતકાળ થયા ભૂલ થતી આવી છે. આ જીવે જુદી જુદી રીતે અનંત વાર ભૂલ કરી છે, આ વિષયમાં ભૂલ કરી, ધર્મના ક્ષેત્રમાં ઘણી વાર આવ્યો છે, પણ એવું ગોથું ખાધું છે, એક ગોથું એવું ખાઈ જાય આખી જિંદગી નીકળી જાય પછી એ ગોથાની પાછળ. માંડ માંડ એક તો સત્પુરુષનો યોગ થાય, રસ્તો જડે એવો કાંઈક જોગ થાય, અને એક એવું ગોથું ખાય જીવ આખી જિંદગી પસાર કરી નાખે પછી ઊંધે રસ્તે રસ્તા ઉપર આવી શકે. એવું બને છે, કોઈને તો સત્પુરુષનો યોગ બનતો નથી. સંપ્રદાયમાં દીક્ષા ફિક્ષા જે કાંઈ થતું હોય એ બધું આરાધી લઈએ કે આપણે આરાધન કરી લ્યો, ગ્રસ્તમાં ગ્રસ્તનું આરાધન કરી લ્યો, પછી દીક્ષા લઈને ચારિત્રનું આરાધન કરી લ્યો, સંસાર પરિભ્રમણ કરે છે, બીજું કાંઈ એનું ફળ આવતું નથી. એ પ્રકારમાં અનંતકાળ થયા ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. પહેલું પગલું ભરજો, એ સાચી દિશામાં ભરજો. દિશા ફેર થઈ કે ઊંડ માર્ગે ચાલ્યા જશો, પહેલું પગલું સાચી દિશામાં ભરજો. એક પગ મૂકો, જેદી મૂકો, જ્યારે મૂકો ત્યારે સાચી દિશાનું પગલું ભરજો, ખોટી દિશામાં જાશો જાશો નહીં. નહીંતર મનુષ્ય જીવન તો ચાલ્યું જશે પણ પછી અનંતકાળના અનંત ભોગ કેટલા જશે માર્ગે ચડવા માટે. એક જગ્યાએ તક મળી છે અત્યારે, આ મનુષ્ય ભાવમાં વિવેક કરી શકે એવી પરિસ્થિતિ બહુ સારી છે. હવે અહીંયા જો જીવ ભૂલ કરે છે, દિશા ફેર થઈ જાય છે, એને અનંત ભાવને અનંત કાળ સુધી માર્ગનો પત્તો લાગતો નથી, આ દિશા થઈ જાય છે. અત્યારે એ જ વિનંતી દીક્ષા લેવાના છે ને, તો બહુ બુદ્ધાની વાત કરી છે. રાયચંદ ના નિષ્કામ યથા યોગ્ય અહીંયા પોતાનું નામ નાખ્યું છે.
દેવ સિદ્ધિ મંત્ર વાળા ભગવાન.